આ છે ધ ડીપ ડાઈવ. અહીં અમે તમારા માટે લાવેલા સોર્સ મટીરિયલ્સ એટલે કે લેખો, રિસર્ચ, નોંધો, એમાંથી જે સૌથી મહત્વની જાણકારી છે, જે આંતરદૃષ્ટિ છે, એ તારવીએ છીએ. આજે આપણી સફર ગુજરાતી સાહિત્યના એક એવા દિગ્ગજ વિરેચક, સંશોધક અને સંપાદકની દુનિયામાં છે. નામ છે જયંત કોઠારી. હા, અને આ સફરમાં આપણા ગાઈડ છે રમણ સોની. એમનો એક અભ્યાસપૂર્ણ લેખ છે જયંત કોઠારી, વિવેચન સાધના અને પ્રદાન. ખરેખર આ લેખ કોઠારીના કામની ઊંડાઈ અને એનો વ્યાપ સમજવામાં આપણને બહુ મદદ કરશે.
બિલકુલ.
તો આપણો હેતુ, એમ કહીએ કે મિશન, એ છે કે રમણ સોનીના આ લેખના આધારે જયંત કોઠારીના વિવેચનકાર્યના મુખ્ય પાસા કયા હતા, એમની જે વિશિષ્ટ પદ્ધતિઓ હતી, ભાષા અને સાહિત્યના અભ્યાસમાં એમનું યોગદાન શું રહ્યું અને એમની એક આગવી ઓળખ, આ બધું આપણે ઊંટાણથી સમજવાનો પ્રયાસ કરીશું.
બરાબર.
તો ચાલો શરૂઆત કરીએ એમના કાર્યના વિશાળ ફલકથી. લગભગ 4 દાયકા, 40 વર્ષની સાધના અને 50 જેટલા પુસ્તકો, આ આંકડા જ એમ લાગે કે કેટલું બધું કામ.
ખરેખર. અને આ ખાલી આંકડાની વાત નથી, એમના કામમાં જે વૈવિધ્ય છે ને, એ પણ એટલું જ પ્રભાવશાળી છે. તમે જુઓ, સિદ્ધાંત વિચાર છે, સાહિત્ય સ્વરૂપોની ચર્ચા છે, કૃતિઓનું મૂલ્યાંકન, સમીક્ષાઓ, પછી સાહિત્યિક પ્રવાહોનું દર્શન, સર્જકોનો ઊંડો અભ્યાસ, સંશોધન, કૃતિઓનું સંપાદન તો ખરું જ, અને પેલું કોષ અને સૂચિ નિર્માણનું કામ, અને ભાષા વિચાર અને વ્યાકરણ સહિતની પાઠ્ય સામગ્રી પણ કશું બાકી નથી રાખ્યું એમ લાગે. નક્કર અને સંગીન કામ છે આ બધું.
અને રમણ સોની એક ખાસ વાત નોંધા છે, જે મને લાગે છે કે એ સમયના સંદર્ભમાં બહુ મહત્વની છે. એ સમય કેવું હતું કે પશ્ચિમી સાહિત્ય અને વિવેચનના જે અભ્યાસીઓ હતા, એમનો જ દબદબો હતો, એમનું વર્ચસ્વ ગણાતું.
હા, એવું જ હતું.
પણ કોઠારીએ એ રસ્તે બહુ ગયા વગર પોતાની એક અલગ અને મજબૂત ઓળખ બનાવી. આ કેવી રીતે શક્ય બન્યું હશે?
જો એમણે અશ્ચિની વિચારનો અભ્યાસ જ નહોતો કર્યો એવું બિલકુલ નથી. પ્લેટો, એરિસ્ટોટલ, લોન્જાઇનસ જેવા ક્લાસિકલ વિચારકો હોય કે પછી ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, આ બધા આધુનિક સ્વરૂપો અંગેની પશ્ચિમી વિચારણા હોય, એમણે એનો ઊંડો અભ્યાસ કર્યો હતો. અને મહત્વનું એ છે કે એ જ્ઞાનને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે ગુજરાતી વાચકો સામે મૂક્યું. દાખલા તરીકે એમનું પુસ્તક છે પ્લેટો, એરિસ્ટોટલની કાવ્ય વિચારણા.
પણ એ માત્ર રજૂઆત પર ના અટક્યા, બરાબર ને? રમણ સોની કહે છે એમ, એમણે પશ્ચિમી વિવેચના અંગેની આપણી જે સમજ હતી ને, એની મર્યાદાઓ પણ ચિંધી બતાવી.
હા, એ બહુ જ મહત્વનું છે. એમણે એ નિર્દેશ કર્યો કે આપણે ઘણીવાર કેવું કરીએ છીએ કે પશ્ચિમી વિચારોને પૂરેપૂરા સમજ્યા વિના, આત્મસાત કર્યા વિના, બસ ઉપરછલ્લી રીતે રજૂ કરી દઈએ છીએ.
ખરું.
એનાથી થાય શું? આપણી ભાષા પણ જળ અને જાણે અનુવાદ કર્યો હોય એવી લાગે. આ એક પ્રકારની બૌદ્ધિક ગુલામી જ કહેવાય ને. એની સામે એમણે લાલ બત્તી ધરી. એટલું જ નહીં, જે આદરણીય વિદેશી વિદ્વાનોએ આપણા મધ્યકાલીન સાહિત્ય પર કામ કર્યું હતું ને, આવા સાથે બહુ ઝીણવટપૂર્વક એમણે બતાવી. પેલી અર્નેસ બેન્ડરના સંપાદનની લાંબી સમીક્ષા આનું ઉત્તમ ઉદાહરણ છે.
ઓહ, એટલે કે પશ્ચિમ પાસેથી શીખવાનું ખરું, પણ આંધળું અનુકરણ નહીં કરવાનું, અને એમના કામને પણ આપણી કસોટી પર ચડાવવાનું. આ તો ખરેખર એક આત્મવિશ્વાસ અને સ્વતંત્ર દ્રષ્ટિ બતાવે છે.
ચોક્કસ. અને આ જ દ્રષ્ટિ એમના આદર્શ વિવેચકની વ્યાખ્યામાં પણ દેખાય છે. એમણે કહ્યું હતું કે આદર્શ વિવેચક કોણ? તો કે જે સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિથી અને મૌલિક દ્રષ્ટિથી સાહિત્ય વિચારના નૂતન પરિમાણો પ્રગટ કરે, અને જેના મૂળિયા આપણી ધરતીમાં હોય. આ માત્ર કહેવા ખાતર નહોતું, એમણે પોતાના કામમાં આને ઉતારવાનો પ્રયાસ કર્યો.
અને આના માટે એમણે કોઈ રેડીમેડ મોડલ ન અપનાવ્યું, પોતાની જ એક પદ્ધતિ વિકસાવી. કેવી હતી આ પદ્ધતિ?
રમણ સોની એના વિશે શું કહે છે?
સોની નોંધે છે કે કોઠારીની પદ્ધતિમાં 2 ગુણોનો બહુ સુંદર સમન્વય હતો. એક તો શિક્ષકની સ્પષ્ટ દ્રષ્ટિ, અને બીજું સંશોધકની ઊંડાણપૂર્વકની ઝીણવટભરી પર્યેષક બુદ્ધિ.
શિક્ષક અને સંશોધક. હા, શિક્ષક તરીકે એ કોઈપણ વિષયને અત્યંત સ્પષ્ટ અને સરળ બનાવી દે, અને સંશોધક તરીકે તથ્યોના છેક મૂળ સુધી જાય, દરેક વિગતની બરાબર ખાતરી કરે અને પછી જ કોઈ તારણ પર પહોંચે. આ જે બેવડી ભૂમિકા છે ને, એણે જ એમને એક વિશિષ્ટ વિવેચક સંશોધક સંપાદક બનાવ્યા. કોઈ વિષય હાથમાં લે તો પૂરેપૂરી છણાવટ કરે, અધૂરું ન છોડે.
અને આ કામ માત્ર એકેડેમિક લેવલ પૂરતું નહોતું, એમના કાર્ય પાછળ એક સામાજિક જવાબદારીની ભાવના પણ હતી, ખરું ને? ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એમની જે કમિટમેન્ટ હતી એ તો આંખે વળગે એવી છે.
બિલકુલ. ઉત્તમ પાઠ્ય સામગ્રી તૈયાર કરવી એ એમના માટે બહુ મોટું પવિત્ર કામ હતું. પેલું પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણાનું ઉદાહરણ લઈએ, એ વિષય પર એમનો મોટો ગ્રંથ લખવાનો વિચાર હતો, પણ એની રાહ જોયા વગર વિદ્યાર્થીઓને તાત્કાલિક લાભ મળે ને, એટલે એમણે નાની પુસ્તિકા રૂપે એ વહેલી પ્રગટ કરી દીધી. આ બતાવે છે કે એમને વિદ્યાર્થીઓની કેટલી ચિંતા હતી.
અને આ જ જવાબદારીની ભાવના ક્યારેક એમનામાં પેલો પુણ્ય પ્રકોપ જગાવતી, જે એમના આકરા વિવેચન પાછળનું કારણ હતું એમ કહેવાય છે. આ પુણ્ય પ્રકોપ એટલે શું, જરા સમજાવશો?
એમણે પોતે આ શબ્દ વાપર્યો છે. જ્યારે સાહિત્યમાં કશુંક નબળું જુએ, ડોળઘાલું જુએ, શિથિલ કે બેજવાબદાર કામ જુએ ને, ત્યારે એમને એક જાતનો નૈતિક ગુસ્સો આવતો.
ઓકે.
એમને એમ લાગતું કે સાહિત્યિક મૂલ્યોનું રક્ષણ કરવું એ એમની ફરજ છે. એટલે જ એ આવી કૃતિઓ કે આવા વલણોની અત્યંત કડક, ક્યારેક આપણને કડવી લાગે એવી ટીકા કરતા પણ અચકાતા નહીં. એમના મતે વિવેચન એટલે ખાલી ગુણદર્શન નહીં, દોષદર્શન પણ એટલું જ જરૂરી છે, જેથી સાહિત્યનું સ્તર જળવાઈ રહે.
અને વિવેચનની જે અસ્પષ્ટ ભાષા હોય, શબ્દોનો આડંબર હોય, એની સામે પણ એમનો આવો જ રોષ હતો નહીં? એમણે તો ત્યાં સુધી કહેલું કે પ્રજાને સાચું જ્ઞાન મળવું જોઈએ અને એ માટે ભૂલોવાળા પુસ્તકો રદ કરી દેવા જોઈએ.
હા, અને એ માટે એમણે ગાંધીજીનું ઉદાહરણ પણ ટાંક્યું હતું. ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો આર્થિક નુકસાન વેઠીને પણ બાળી નાખવાનું પસંદ કર્યું હતું. કેમ? કારણ કે એમના મતે ખોટું જ્ઞાન ફેલાવવું એ પાપ હતું. કોઠારીની પણ આ જ નિષ્ઠા હતી, સત્ય અને સ્પષ્ટતા પ્રત્યેની. ખોટું તો ચલાવી જ ન લેવાય.
આ નિષ્ઠા અને સ્પષ્ટતા એમના સિદ્ધાંત વિચારમાં પણ દેખાય છે. રમણ સોની એમના સિદ્ધાંત વિચારના બે મુખ્ય લક્ષણો તારવે છે. એક, પરીક્ષણ બુદ્ધિ, અને બીજું, પ્રસ્તુતતાની તપાસ. આ શું છે, થોડું વિસ્તારથી સમજાવો ને.
પહેલું છે પરીક્ષણ બુદ્ધિ. આનો સીધો સાધો અર્થ એ કે કોઠારી કોઈ પણ વિચારને, ભલે ને ગમે તેટલો પ્રતિષ્ઠિત હોય, પોતાની બુદ્ધિની કસોટી પર ચડાવ્યા વિના સ્વીકારે નહીં. પછી ભલે પશ્ચિમી વિચારક હોય, સંસ્કૃત આચાર્ય હોય કે આપણા સમકાલીન વિવેચક હોય, દરેક મતને તર્ક અને પુરાવાની એરણે ચકાસવો જ પડે, એમનો સ્વભાવ હતો.
બરાબર. અને બીજું, પ્રસ્તુતતાની તપાસ, આ પણ બહુ રસપ્રદ લાગે છે.
હા, આનો મતલબ એ છે કે ભૂતકાળના જે વિચારો છે, સિદ્ધાંતો છે, એ આજના સમયમાં આજના સાહિત્યને સમજવા માટે કેટલા ઉપયોગી છે, કેટલા રેલેવન્ટ છે, એની સતત ચકાસણી કરતા રહેવું.
જેમ કે
પ્લેટો એરિસ્ટોટલના કાવ્ય વિચારને માત્ર ઇતિહાસ તરીકે ભણાવી દેવાને બદલે આજના સંદર્ભમાં એનું મૂલ્ય શું એ તપાસવું જોઈએ, નહીં તો એ માત્ર પુરાતત્વનો વિષય બની રહે. એ જ રીતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો છે, રસ, ધ્વનિ, અલંકાર વગેરે, એ આધુનિક ગુજરાતી કવિતાને સમજવામાં ક્યાં અને કેવી રીતે ઉપયોગી થઈ શકે, એની શક્યતાઓ એમણે કોઈ અહોભાવ વગર એકદમ તટસ્થ રીતે તપાસી. આ અભિગમ આપણી પરંપરાને જીવંત રાખે છે.
અને આ જ અભિગમ એમના સર્જક અભ્યાસોમાં પણ જોવા મળે છે, જેમ કે પ્રેમાનંદ કે નરસિંહ મહેતા પરના એમના લેખો.
ચોક્કસ. એમના સર્જક અભ્યાસો ખાલી પરિચય નથી આપતા, એ પુનર્મૂલ્યાંકન કરે છે. એમાં એ સર્જકની કૃતિઓનું વિશ્લેષણ તો કરે જ, પણ સાથે સાથે એ સર્જક વિશે અત્યાર સુધી જે કંઈ લખાયું છે, જે મંતવ્યો પ્રવર્તે છે, એની પણ ઝીણવટભરી ચકાસણી કરે.
નરસિંહ મહેતાના કિસ્સામાં તો એમણે કર્તૃત્વના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા ને?
હા, બહુ જટિલ પ્રશ્નો ઉઠાવ્યા. જે પદો નરસિંહના નામે ચઢી ગયા છે એ ખરેખર એમના જ છે, એની અધિકૃતતા સામે સવાલો ઊભા કર્યા અને ગંભીર ચર્ચા જગાવી. અલબત્ત, જે નિર્વિવાદપણે નરસિંહનું છે એની ઉત્કૃષ્ટતા બતાવવાનું પણ એ ચૂક્યા નથી. અને એમના જે દીર્ઘ અભ્યાસ લેખો છે, જેમ કે ઉપક્રમ સંગ્રહના લેખો અથવા પેલો ગુજરાતી સાહિત્ય વિવેચન વળાંકો અને સીમાચિહ્નો વાળો લેખ, એની શું ખાસિયત ગણાય? આ લેખો કોઠારીની સંશોધન અને વિશ્લેષણ ક્ષમતાના ઉત્તમ નમૂના છે. રમણ સોની નોંધે છે કે એમાં સંદર્ભોની એટલી ઝીણવટભરી ચકાસણી હોય, મુદ્દાનું પૃથક્કરણ કરવાની અદ્ભુત ક્ષમતા દેખાય, નિરૂપણ એટલું સ્પષ્ટ અને વિશદ હોય અને તારણો નક્કર પુરાવાઓ પર આધારિત હોય.
વાહ!
આવા લેખોમાં તમને ક્યાંય અછડતા નિર્દેશો, વિષયાંતર કે છીછરાપણું જોવા જ ન મળે. નવા અભ્યાસીઓ માટે તો આ લેખો ખરેખર દીવાદાંડી જેવા છે.
ચાલો હવે વાત કરીએ કોઠારીની સમીક્ષક તરીકેની ભૂમિકાની. રમણ સોની કહે છે કે એમની શૈલી અનોખી હતી, ગંભીર અભ્યાસી પણ ઠાવકા નહીં. આનો શું અર્થ થાય?
એટલે કે એ વિદ્વાન હતા, ઊંડા અભ્યાસી હતા, એમાં કોઈ શક નથી. પણ એમની સમીક્ષાઓમાં પેલું શુષ્ક પાંડિત્ય નહોતું. જો કોઈ ઉત્તમ કૃતિ હાથમાં આવે તો એની ભરપૂર પ્રશંસા કરે, એના જે માર્મિક વિશેષો હોય એને કુશાગ્ર બુદ્ધિથી ખોલી આપે.
અને નબળી કૃતિ હોય તો?
તો પછી ખેર નહીં. જો કૃતિમાં નબળાઈ દેખાય, દંભ દેખાય, તો એની ટીકા કરવામાં જરાય શરમ ન રાખે. એકદમ નિર્ભયતાથી અને ક્યારેક તો અત્યંત તીવ્રતાથી એ ખામીઓ ઉજાગર કરે.
અને એમના સમીક્ષા શીર્ષકો પણ કહેવાય છે કે બહુ ધારદાર હતા.
હા, શીર્ષક વાંચો ત્યાં જ ખબર પડી જાય કે અંદર શું હશે. દાખલા તરીકે, વિવેકહીન મુગ્ધતા અને ઠાલો વાઘવિલાસ. આ શીર્ષક જ કહી દે કે સમીક્ષા આકરી હશે. બીજું એક છે, શું સાચવીશું, જ્ઞાનકોશ કે વિત્તકોશ. અહીં પણ સ્પષ્ટ કટાક્ષ છે. આ શીર્ષકો જ એમની નિર્ભીકતા અને સ્પષ્ટ વક્તાપણાની નિશાની છે.
રમણ સોની એમના કાવ્યાસ્વાદ, આસ્વાદ અષ્ટાદશી પુસ્તક અને સુરેશ જોશીના આસ્વાદો વચ્ચેનો તફાવત પણ નોંધે છે. શું તફાવત છે આ બંનેમાં?
સુરેશ જોશીના આસ્વાદો વધુ કલ્પનાશીલ હતા, ભાવક કેન્દ્રી હતા. ક્યારેક તો એ કવિતાની આસપાસ વિહરતા એક અલગ જ સર્જનાત્મક અનુભવ કરાવે એવા હતા. જ્યારે કોઠારીના આસ્વાદો વધુ કૃતિ કેન્દ્રી હતા.
કૃતિ કેન્દ્રી એટલે?
એટલે કે તેઓ કાવ્યના બંધારણ, એના શબ્દપ્રયોગ, અર્થઘટન વગેરેનું પૃથક્કરણ કરીને તાર્કિક રીતે કાવ્યની સમજ આપતા. એમના આસ્વાદ કાવ્યને સ્પષ્ટ રીતે સમજાવે. પણ કદાચ સુરેશ જોશી જેવો કાવ્યાનુભવનો જે પેલો આસ્વાદ છે ને, એ ઓછો કરાવે.
તો શું કોઠારીના આસ્વાદ ઓછા મહત્વના ગણાય?
ના ના, જરાય નહીં. રમણ સોની પોતે જ કહે છે કે જે સમયે આસ્વાદના નામે ક્યારેક કૃતિથી દૂર જઈને મનસ્વી વિહાર થતો હતો, એવા સમયે કોઠારીના કૃતિ કેન્દ્રી પૃથક્કરણશીલ આસ્વાદોએ આસ્વાદ પ્રવૃત્તિને ફરીથી સાચા માર્ગે વાળવાનું બહુ મહત્વનું કામ કર્યું.
બરાબર.
એમણે બતાવ્યું કે આસ્વાદ એટલે માત્ર અંગત અનુભૂતિની વાતો નહીં, પણ કૃતિની સંરચના અને અર્થની ઊંડી સમજ પણ જરૂરી છે.
કેટલીક સમીક્ષાઓમાં તો એમનો મુખ્ય સુરજ પ્રતિવાદનો રહ્યો છે. જેમ કે પેલી સુરેશ જોશી સંપાદિત જાનંતી એ કિમપીની એમણે બહુ આકરી ટીકા કરી હતી. શા માટે કરી હતી?
એમણે એ સંપાદનમાંના કેટલાક લેખોના આયોજન, એની રજૂઆતની નબળાઈઓ અને ભાષાની જે સંદિગ્ધતા હતી એના પર પ્રકાશ પાડ્યો. એમનો મુખ્ય મુદ્દો એ હતો કે આપણે પશ્ચિમી સાહિત્ય વિચારને રજૂ કરવામાં ક્યાંક કાચા પડીએ છીએ. જાણે એ વિચાર પચાવ્યા વગર ઉછીનું લખતા હોઈએ એવું લાગે. ભાષા પણ કેવી બની જાય, ક્લિષ્ટ અને અનુવાદ જેવી. એમણે સવાલ ઉઠાવ્યો કે જો મૂળ અંગ્રેજી લખાણો આટલા સ્પષ્ટ અને પ્રવાહી હોઈ શકે તો આપણી રજૂઆત શા માટે આટલી જડ અને દુર્બોધ બને. આ ટીકા દ્વારા એમણે વિવેચનની ભાષા કેવી હોવી જોઈએ, સ્પષ્ટ, નક્કર, શબ્દોના આડંબર વગરની, એ અંગેની પોતાની અપેક્ષા સ્પષ્ટ કરી.
અને પેલી અર્નેસ્ટ બેન્ડરના સંપાદનની સમીક્ષા, એ પણ આવી ચાકરી હતી?
હા, લગભગ 20 પાનાની લાંબી ઝીણવટભરી સમીક્ષા હતી. એમણે બેન્ડરની વિદ્યાપ્રીતિ અને પરિશ્રમનો આદર કર્યો એ વાત સાચી, પણ સાથે જ મૂળ હસ્તપ્રતોની અધૂરી તપાસને કારણે સંપાદનમાં રહી ગયેલી અસંખ્ય ભૂલો, જેમ કે કૃતિના કર્તાનું નામ જ ખોટું આપી દીધું હતું, અને બીજા ઘણા ગોટાળાઓની વિગતવાર પુરાવા સાથે ચર્ચા કરી. આ સમીક્ષા ખાસી ચર્ચાસ્પદ બની હતી તે સમયે.
આ સમીક્ષા પાછળનો એમનો હેતુ ખાલી ભૂલો બતાવવાનો હતો કે પછી કંઈક બીજું પણ હતું?
ના, માત્ર ભૂલો બતાવવાનો નહોતો. એના દ્વારા એમણે એક મોટો મુદ્દો ઉઠાવ્યો કે આપણે પશ્ચિમી વિદ્વાનો પાસેથી શિસ્ત અને પદ્ધતિ શીખવાની જરૂર છે, એ બરાબર છે, પણ એમનું બધું જ કામ આંખ બંધ કરીને સ્વીકારી લેવાની જરૂર નથી.
સાચી વાત.
એમના કામને પણ આપણે ચકાસણીની એરણે ચડાવવું જોઈએ. આ એક પ્રકારની બૌદ્ધિક આત્મનિર્ભરતાની જાહેરાત હતી. એ જ રીતે રમેશ શુક્લના શોધનિબંધની ટીકામાં પણ એમણે સંશોધનની પદ્ધતિ, તર્કબદ્ધતા અને તથ્યોની પ્રામાણિકતા અંગેના પોતાના કડક ધોરણો રજૂ કર્યા હતા.
પણ આવી કડક ટીકાઓ ખાસ કરીને સુરેશ જોશી કે ઉમાશંકર જોશી જેવા દિગ્ગજોની ટીકા શું એમને થોડા અળખામણા નહીં બનાવતી હોય?
બનાવતી જ હશે, કેમ નહીં. એમણે સુરેશ જોશીના એક લેખ વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સુરેશભાઈ હવે થાક્યા તો નથી ને? અથવા ઉમાશંકર જોશીએ નરસિંહના સુદામા ચરિતમાં જે મૈત્રીભાવ જોયો હતો એને કવિસાઈ આરોપણ અને સર્જન પરનો વિવેચનનો અત્યાચાર ગણાવ્યો હતો.
ઓહો,
આવી ટીકાઓ કરવી સહેલી નથી, પણ આ એમની સત્યનિષ્ઠા બતાવે છે. એમના માટે સત્ય અને સાહિત્યિક મૂલ્યો વ્યક્તિગત સંબંધો કે કોઈની પ્રતિષ્ઠા કરતાં વધુ મહત્વના હતા.
બરાબર.
જો કે રમણ સોનીએ પણ સ્પષ્ટ કરે છે કે કોઠારીનું વલણ ક્યારેય પૂર્વગ્રહયુક્ત નહોતું. એમણે જેમની આકરી ટીકા કરી એ જ સર્જકો કે વિવેચકોના ઉત્તમ કાર્યોની મુક્ત મને પૂરા આધાર સાથે ખૂબ સજ્જતાથી પ્રશંસા પણ કરી છે. હા, દાખલા તરીકે સુરેશ જોશીની વાર્તાકલા હોય કે ઉમાશંકર જોશીની કવિતા હોય, એના વિશે એમણે ઉષ્માભર્યું લખ્યું છે. એટલે એમનો વિરોધ વ્યક્તિ સામે નહોતો, પણ નબળા કે અપ્રામાણિક કામ સામે હતો. અલબત્ત આવા સાહિત્યિક વિવાદોના કડવા અનુભવો થયા હશે, એ વિશે એમણે પોતે પણ ક્યારેક નિશ્વાસ નાખ્યો છે.
હવે આપણે એમના કાર્યના એક બીજા મોટા અને મહત્વના પાસા તરફ વળીએ. મધ્યકાલીન સાહિત્યમાં એમનું જે પ્રદાન છે, એમની કારકિર્દીના છેલ્લા તબક્કામાં તો એમણે જાણે પોતાને આ ક્ષેત્રમાં હોમી દીધા હતા.
ખરેખર એમણે ત્રણ અત્યંત મોટા, મહત્વાકાંક્ષી અને પાયાના પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હતા. પહેલો ગુજરાતી સાહિત્યકોશ મધ્યકાળ,
હા,
બીજો મોહનલાલ દલીચંદ દેસાઈનો જે ક્લાસિક ગ્રંથ છે જૈન ગુર્જર કવિઓ, એનું 10 ભાગમાં વિસ્તૃત અને સંશોધિત પુનઃસંપાદન, અને ત્રીજો મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. આ ત્રણે કામ તો એમની સંશોધન શક્તિ, એમના પરિશ્રમ અને એમની સૂજના શિખર જેવા છે.
આ મોટા પ્રોજેક્ટ સિવાય પણ મધ્યકાલીન સાહિત્યમાં એમનું બીજું શું પ્રદાન રહ્યું?
એમણે આરામ શોભા રાસમાળા અને નરસિંહપદમાળા જેવી મધ્યકાલીન કૃતિઓના સંપાદનો પણ કર્યા. આ ઉપરાંત મધ્યકાલીન સાહિત્યનો વ્યાપ કેટલો છે, એમાં વૈવિધ્ય કેટલું છે, એની આજની પ્રસ્તુતતા શું, આવા મુદ્દાઓ પર એમણે મહત્વના અભ્યાસલેખો લખ્યા. સાથે જ એના આસ્વાદ અને અર્થઘટનમાં જે મુશ્કેલીઓ પડે છે એના પર પણ લખ્યો. એમણે મધ્યકાલીન સાહિત્યને ખાલી ભૂતકાળની ધરોહર તરીકે નહીં, પણ વર્તમાનમાં એનું શું મૂલ્ય છે એ દ્રષ્ટિથી જોવાનો અને તપાસવાનો આગ્રહ રાખ્યો.
ભ્રમણ સુની અહીં એક રસપ્રદ વાત નોંધે છે. તેઓ કહે છે કે સાહિત્યકોશના કામ દરમિયાન કોઠારી જૈન સાહિત્યના ખૂબ ઊંડા સંપર્કમાં આવ્યા અને કદાચ એના તરફ થોડો વધારે ઝોક કેળવાયો. આના વિશે શું કહેશો?
સોનીનું અવલોકન એવું છે કે કોઠારીએ જૈન સાહિત્યનું જે વિશાળ ફલક છે એને ઉજાગર કરવામાં બહુ મોટો ફાળો આપ્યો, જે ખૂબ જરૂરી પણ હતું. પણ ક્યારેક એવું બની શકે કે કેટલીક, કદાચ સરેરાશ કહી શકાય તેવી જૈન કૃતિઓ પાછળ પણ એમણે ઘણો શ્રમ લીધો હોય અને એના કાવ્યમૂલ્ય અંગે થોડી ઉદારતા દાખવી હોય.
ઓકે, પણ શું આ અવલોકન એમના એ મોટા પ્રોજેક્ટ્સના મૂલ્યને ઓછું આંકી શકે? ના, જરાય નહીં. સોની પોતે પણ સ્પષ્ટ કરે છે કે આ માત્ર એક અવલોકન છે અને પેલા ત્રણેય મોટા પ્રકલ્પો તો કોઠારીના ઉત્કૃષ્ટ અને ચિરંજીવ કાર્યો જ ગણાય. ગુજરાતી સાહિત્યકોશ મધ્યકાળ આજે પણ સૌથી પ્રમાણભૂત અને વિશ્વસનીય સંદર્ભ ગ્રંથ છે.
હા, એ તો છે.
એણે સાહિત્યના ઇતિહાસની ઘણી ભૂલો સુધારી અને નવી માહિતી ઉમેરીને તેને સમૃદ્ધ કર્યો, અને કોશ તૈયાર કરતા કરતા એણે જે તથ્યોની શુદ્ધિ અને વૃદ્ધિ કરીને એ શુદ્ધિ વૃદ્ધિ નામે લેખશ્રેણી રૂપે પ્રગટ થઈ. આ શુદ્ધિ વૃદ્ધિ શબ્દ પ્રયોગ તો જાણે કોઠારીના સમગ્ર કાર્યનો પર્યાય બની ગયો છે. સતત ચકાસણી, સુધારો અને ઉમેરો.
શુદ્ધિ વૃદ્ધિ ખરેખર ખૂબ સચોટ શબ્દ પ્રયોગ છે એમના કામ માટે.
અને પેલા બીજા બે મોટા પ્રોજેક્ટ્સ, મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ અને જૈન ગુર્જર કવિઓ.
મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ ભલે બીજા કોષો પર આધારિત હોય, પણ કોઠારીની શોધક દૃષ્ટિ અને પદ્ધતિસરની ચકાસણીને કારણે એ અત્યંત ચોક્કસ અને પ્રમાણભૂત બન્યો છે. મધ્યકાલીન કૃતિઓ વાંચવી હોય તો આજે એ અનિવાર્ય સાધન છે.
ખરું.
અને જૈન ગુર્જર કવિઓના પુનઃસંપાદનમાં, ખાસ કરીને એનો જે 10મો ભાગ છે, લગભગ 900 પાનાનું સૂચિખંડ, એ તો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર થયેલ સૂચિકરણનો ઉત્તમ નમૂનો છે. સૂચિ કેટલી બધી ઉપયોગી હોઈ શકે એ એમણે આ કામ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું.
આટલું બધું ઝીણવટભર્યું કામ, કઠોર પરિશ્રમ માગી લેવું કામ, એમને થાક નહીં લાગતો હોય?
એમણે પોતે જ મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશના નિવેદનમાં લખ્યું છે કે એમણે આ કામનો થાક કદી નથી લાગ્યો. ઉલટું, એમણે તો મધ્યકાલીન શબ્દોની દુનિયામાં ભટકવાનો આનંદ માણ્યો છે. આ શબ્દો જ એમની વિદ્યાપ્રીતિ અને કાર્ય પ્રત્યેના સમર્પણનો પુરાવો છે.
પોતાના સમગ્ર કાર્ય વિશે એમનું પોતાનું મૂલ્યાંકન શું હતું? શું એમને સંતોષ હતો આ બધા કામથી?
એમણે સ્વીકાર્યું હતું કે એમની વિવેચનની ગાડી ઘણા પાટા બદલતી રહી. એમની મૂળ યોજનાઓ કદાચ પાશ્ચાત્ય વિવેચનનો ઇતિહાસ લખવાની કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પર મોટો ગ્રંથ તૈયાર કરવાની હતી, પણ પછી તેઓ ભાષા, કાવ્યાસ્વાદ, સંપાદન અને કોષકાર્ય તરફ વધુ વળ્યા.
રમણ સોની માને છે કે કદાચ એમની જે શિક્ષક વૃત્તિ હતી એણે એમને સતત પ્રવૃત્ત રાખ્યા, પણ એના કારણે તેઓ વિવેચક તરીકે જે ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યા હોત તેને બદલે એમના કાર્યક્ષેત્રનો વ્યાપ વધુ વિસ્તર્યો.
એટલે કે ઊંચાઈને બદલે વ્યાપ વધ્યો, પણ શું આ વ્યાપ ઓછો મહત્વનો હતો?
ના, કારણ કે આ વ્યાપ નક્કર ભૂમિકા પર હતો. દરેક ક્ષેત્રમાં એમણે જે કામ કર્યું એ પાયાનું અને ગુણવત્તાયુક્ત હતું. એટલે જ રમણ સોની ભારપૂર્વક કહે છે કે વિવેચક સંશોધક તરીકે કોઠારીનું પ્રદાન ખૂબ ઊંચા મૂલ્યવાળું છે અને એમને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક આગવું અને સન્માનનીય સ્થાન મળવું જ જોઈએ.
તો અંતે જયંત કોઠારીના કાર્યની મુખ્ય વિશેષતાઓ કઈ ગણાવી શકાય જેના કારણે તેઓ આટલા અનન્ય ઠરે છે? રમણ સોનીના લેખના આધારે કહીએ તો, પહેલું, સંકુલ વિષયને પણ અત્યંત સરળ અને સ્પષ્ટ બનાવતી એમની વિશદતા. બીજું, એમનું સ્વચ્છ, તર્કનિષ્ઠ અને મુદ્દાસરનું લેખન, ક્યાંય શબ્દાળુતા કે અસ્પષ્ટતા નહીં, બરાબર.
ત્રીજું, એમની નિખાલસ વિદ્યાપ્રીતિ અને સત્યનિષ્ઠા. ચોથું, એમના કથનોની અધિકૃતતા અને સ્પષ્ટતા. પાંચમું, તથ્યોની સતત શુદ્ધિવૃદ્ધિ દ્વારા ઇતિહાસ અને સાહિત્ય સામગ્રીને વધુ ચોક્કસ અને સમૃદ્ધ બનાવવાનું એમનું કાર્ય. અને છઠ્ઠું, એમની સુયોજિત, વૈજ્ઞાનિક કહી શકાય તેવી કાર્યપદ્ધતિ. આ બધા ગુણો મળીને જયંત કોઠારીની એક નિરાળી વિવેચક મુદ્રા ઘડે છે.
તો આ હતી જયંત કોઠારીની વિવેચન, સંશોધન અને સંપાદનની વિસ્તૃત દુનિયામાં આપણી સફર, રમણ સોનીના લેખના માર્ગદર્શન હેઠળ. એમની પરીક્ષણ બુદ્ધિ, પ્રસ્તુતતાની સતત ખોજ, સામાજિક ઉત્તરદાયિત્વ અને સત્ય પ્રત્યેની અડગ નિષ્ઠા, આ બધું ખરેખર પ્રેરણાદાયક છે.
અને એમની જે શુદ્ધિવૃદ્ધિની વૃત્તિ છે ને, એ માત્ર ભૂતકાળના તથ્યો સુધારવા પૂરતી નહોતી, એ એક વ્યાપક દૃષ્ટિકોણ હતો આપણા સમગ્ર સાહિત્યિક અને શૈક્ષણિક વાતાવરણને વધુ પ્રમાણભૂત, વધુ સ્પષ્ટ અને વધુ સજ્જ બનાવવાનો એક નિષ્ઠાવાન પ્રયાસ. એમનું કાર્ય માત્ર ભૂતકાળનું દસ્તાવેજીકરણ નથી, પણ વર્તમાન અને ભવિષ્યના અભ્યાસ માટે એક મજબૂત પાયો છે.
અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. આજે જ્યારે માહિતીનો ધોધ સતત વહી રહ્યો છે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચકાસ્યા વગરની વાતો અને અભિપ્રાયોનો રાફડો ફાટ્યો છે, ત્યારે જયંત કોઠારી જેવી દૃષ્ટિ, જે વિવેકહીન મુગ્ધતા અને ઠાલા વાઘવિલાસ સામે ચેતવે છે, જે દરેક વાતને તર્ક અને પુરાવાની કસોટી પર ચડાવે છે, જે શુદ્ધિ વૃદ્ધિનો આગ્રહ રાખે છે, તેનું મૂલ્ય શું ઓછું છે?
ના, બિલકુલ નહીં.
શું આપણે આપણી આસપાસ સતત પીરસાતા જ્ઞાન અને માહિતીને આ જ રીતે ચકાસવાની, તેની પ્રસ્તુતતા તપાસવાની અને તેના મૂળ સુધી જવાની કોશિશ કરવી ન જોઈએ?
ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કોઠારીનું કાર્ય આપણને સતત યાદ અપાવે છે કે જ્ઞાનની દુનિયામાં માત્ર સ્વીકારનાર નહીં પણ પરીક્ષક બનવું પણ એટલું જ જરૂરી છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.